મારા પ્યારા દેશવાસીઓ, નમસ્કાર. તમને બધાને ક્રિસમસની ખૂબ ખૂબ શુભકામનાઓ. આજનો દિવસ એટલે જીવનમાં સેવા, ત્યાગ અને કરુણાને આપણા જીવનમાં મહત્વ આપવાનો અવસર છે. પ્રભુ ઈસુએ કહ્યું હતું કે ગરીબો આપણો ઉપકાર નહીં, આપણો સ્વીકાર ઈચ્છે છે. સેન્ટ લ્યુકના ગોસ્પેલમાં લખ્યું છે કે પ્રભુ ઈસુએ ગરીબોની સેવા માત્ર નથી કરી, પરંતુ ગરીબો દ્વારા કરાયેલી સેવાના વખાણ પણ કર્યા છે. અને આ જ સાચું સશક્તિકરણ છે. આની સાથે જોડાયેલી એક વાર્તા છે જે ખૂબ પ્રચલિત છે. વાર્તામાં એવું કહેવાયું છે કે પ્રભુ ઈસુ એક મંદિરના ખજાના પાસે ઊભા હતા. ત્યાં કેટલાય અમીર લોકો આવ્યા અને તેમણે અઢળક દાન કર્યું. ત્યારબાદ એક ગરીબ વિધવા આવી અને તેણે દાનરૂપે તાંબાના 2 સિક્કા આપ્યા. આમ જોવા જઈએ તો તાંબાના 2 સિક્કા એ બહુ મોટું દાન ન કહેવાય. ત્યાં હાજર ભક્તોના મનમાં કુતૂહલ થાય એ બહુ સ્વાભાવિક હતું. ત્યારે પ્રભુ ઈસુએ કહ્યું કે આ સ્ત્રીએ સૌથી વધુ દાન કર્યું છે, કેમ કે બીજા બધા લોકોએ દાનમાં ઘણું બધું આપ્યું, પરંતુ આ સ્ત્રીએ તો પોતાનું સર્વસ્વ દાનમાં અર્પણ કરી દીધું. આજે 25 ડિસેમ્બર મહામહિમ મદન મોહન માલવ્યજીની જન્મજયંતિ પણ છે. ભારતીય જનમાનસમાં સંકલ્પ અને આત્મવિશ્વાસની જાગૃતિ લાવવાવાળા માલવ્યજીએ આધુનિક શિક્ષાને એક નવી દિશા આપી. જન્મજયંતિ પર તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ. હમણાં 2 દિવસ પહેલાં જ માલવ્યજીની તપોભૂમિ બનારસમાં ઘણા બધા વિકાસ કાર્યોનો શુભારંભ કરવાનો મને અવસર મળ્યો. મેં વારાણસીમાં BHUમાં મહામહિમ મદન મોહન માલવ્ય કેન્સર સેન્ટરનું ખાતમુહૂર્ત કર્યું છે. આ સમગ્ર વિસ્તારમાં નિર્માણ થઈ રહ્યું છે. આ કેન્સર સેન્ટર માત્ર પૂર્વી ઉત્તરપ્રદેશના લોકો માટે જ નહીં, પરંતુ ઝારખંડ, બિહાર સુધીના લોકો માટે પણ મહત્વપૂર્ણ વરદાન બની રહેશે. આજે ભારતરત્ન તેમજ પૂર્વ પ્રધાનમંત્રી આદરણીય અટલ બિહારી વાજપેયીજીનો પણ જન્મદિવસ છે. આ દેશ અટલજીના યોગદાનને ક્યારેય ભૂલી ન શકે. તેમના નેતૃત્વમાં આપણે પરમાણુ ઊર્જા ક્ષેત્રમાં સફળતા મેળવીને દેશને સન્માન અપાવ્યું. પાર્ટીના નેતા હોય કે સંસદ સભ્ય હોય, મંત્રી હોય કે પ્રધાનમંત્રી, અટલજીએ પ્રત્યેક ભૂમિકામાં એક આદર્શવાદિતા પ્રસ્થાપિત કરી. અટલજીના જન્મદિવસે હું તેમને વંદન કરું છું અને તેમના સારા સ્વાસ્થ્ય માટે ભગવાનને પ્રાર્થના કરું છું. એક કાર્યકર્તા તરીકે અટલજી સાથે મને કામ કરવાનું સૌભાગ્ય મળ્યું. તેમની સાથેની ઘણી બધી યાદો આંખ સામે તરી આવે છે. આજે સવારે જ્યારે મેં ટ્વીટ કર્યું ત્યારે એક જૂનો વિડીયો પણ શેર કર્યો. એક સામાન્ય કાર્યકર્તાના રૂપમાં અટલજીના પ્રેમનું જે સૌભાગ્ય મને મળ્યું છે એ માત્ર તે વિડીયો જોઈને સમજાઈ જશે. આજે ક્રિસમસના દિવસે ભેટ સ્વરૂપે દેશવાસીઓને 2 યોજનાઓનો લાભ મળવાનો છે. બીજી રીતે કહીએ તો દેશવાસીઓ માટે 2 નવી યોજનાઓનો શુભારંભ થવા જઈ રહ્યો છે. સમસ્ત દેશમાં ગામ હોય કે શહેર, શિક્ષિત હોય કે અશિક્ષિત હોય, કેશલેસ શું છે, કેશલેસ વેપાર કેવી રીતે ચાલે છે, કેશ વગર ખરીદી કેવી રીતે થઈ શકે છે, ચારે તરફ જિજ્ઞાસાનો માહોલ ફેલાયેલો છે. દરેક લોકો એકબીજા પાસેથી શીખવા સમજવા માંગે છે. આ વાતને પ્રોત્સાહન આપવા માટે મોબાઇલ બેન્કિંગ વધુ મજબૂત બને એ માટે ઈ પેમેન્ટની આદત કેળવાય તે માટે ભારત સરકાર તરફથી ગ્રાહકો માટે અને નાના વેપારીઓ માટે 2 નવી પ્રોત્સાહન યોજનાનો આજથી આરંભ થવા જઈ રહ્યો છે. એક યોજના ગ્રાહકોને પ્રોત્સાહિત કરવા માટે લકી ગ્રાહક યોજના અને બીજી યોજના વેપારીઓના પ્રોત્સાહન માટે ડિજીધન વેપાર યોજના. આજે 25 ડિસેમ્બરે ક્રિસમસની ભેટ સ્વરૂપે 15,000 લોકોને ડ્રો સિસ્ટમથી ઇનામ મળશે અને એ 15,000 લોકોના ખાતામાં 1,000 રૂપિયા ઇનામ રૂપે ભરાશે. અને આ ભેટ માત્ર આજના એક દિવસ પૂરતી સીમિત નથી. આ યોજના આજથી શરૂ થઈને હવેના 100 દિવસ સુધી ચાલશે. દરરોજ 15,000 લોકોને 1,000 રૂપિયાનું ઇનામ મળશે. 100 દિવસમાં લાખો પરિવારોને કરોડો રૂપિયાની ભેટ મળવાની છે, પરંતુ આ ઇનામના હકદાર ત્યારે જ બનાશે જ્યારે તમે મોબાઇલ બેન્કિંગ, ઇ બેન્કિંગ, રૂપે કાર્ડ, યુપીઆઈ, યુએસએસડી આ દરેક ડિજિટલ ચૂકવણીની પદ્ધતિઓનો ઉપયોગ કરશો અને તેના આધારે જ ડ્રો થશે. આ સાથે આવા ગ્રાહકો માટે અઠવાડિયામાં એક દિવસ મોટો ડ્રો થશે, જેમાં ઇનામ પણ લાખોના હશે. અને 3 મહિના પછી 14 એપ્રિલે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ છે, ત્યારે એક બમ્પર ડ્રો થશે જેમાં કરોડોના ઇનામ હશે. ડિજીધન વ્યાપાર યોજના મુખ્ય રૂપે વેપારીઓ માટે છે. વેપારીઓ સ્વયં આ યોજના સાથે જોડાય અને પોતાનો વેપાર પણ કેશલેસ બનાવે એ માટે ગ્રાહકોને પણ જોડે. આવા વેપારીઓને પણ અલગથી ઇનામ આપવામાં આવશે અને આ ઇનામ હજારોની સંખ્યામાં હશે. વેપારીઓનો પોતાનો વેપાર પણ ચાલશે અને ઇનામનો લહાવો પણ મળશે. આ યોજના સમાજના દરેક વર્ગ, ખાસ કરીને સામાન્ય ગરીબ અને નિમ્ન મધ્યમ વર્ગને કેન્દ્રમાં રાખીને બનાવવામાં આવી છે. અને એટલા માટે જ જો 50 રૂપિયાથી ઉપર કોઈ વસ્તુ ખરીદે છે અને 3,000થી ઓછી ખરીદી કરે છે, એ જ લોકોને આ યોજનાનો લાભ મળશે. 3,000 રૂપિયાથી વધુ ખરીદી કરવાવાળાઓને આ ઇનામનો લાભ નહીં મળે. ગરીબથી ગરીબ લોકો પણ યુએસએસડીનો ઉપયોગ કરી ફીચર ફોન, સાધારણ ફોનના માધ્યમથી સામાન ખરીદી શકે છે અને સામાન વેચી પણ શકે છે અને રૂપિયાની ચૂકવણી પણ કરી શકે છે, અને એ દરેક વ્યક્તિ આ યોજનાના લાભાર્થી બની શકે છે. ગ્રામીણ ક્ષેત્રોમાં પણ લોકો એઈપીએસના માધ્યમથી ખરીદ વેચાણ કરી શકે છે અને એ લોકો પણ ઇનામ જીતી શકે છે. કેટલાય લોકોને આશ્ચર્ય થશે કે ભારતમાં આજે લગભગ 30 કરોડ રૂપે કાર્ડ છે, જેમાં 20 કરોડ ગરીબ પરિવારવાળા જે જનધન ખાતાવાળા છે તેમની પાસે છે. આ 30 કરોડ લોકો તરત જ આ ઇનામી યોજનાનો ભાગ બની શકે છે. મને વિશ્વાસ છે કે મારા દેશવાસીઓ આ વ્યવસ્થામાં રૂચિ કેળવશે અને તમારી આસપાસ જે યુવાનો હશે તેઓ જરૂરથી આના વિશે જાણતા જ હશે. તમે તેમને પૂછી શકો છો, તે તમને જરૂરથી સમજાવશે. અરે, તમારા પરિવારમાં પણ 10મા 12મા ધોરણમાં ભણતા બાળકો હશે, તે લોકો પણ તમને સરળ રીતે આ શીખવી શકશે. આ ખૂબ જ સરળ છે. તમે જે રીતે મોબાઈલ ફોનથી વોટ્સએપ મેસેજ મોકલો છો, આ એટલું જ સરળ કાર્ય છે. મારા પ્યારા દેશવાસીઓ, મને એ જાણીને આનંદ થાય છે કે દેશમાં ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરવો, ઈ પેમેન્ટ કેવી રીતે કરવું, ઓનલાઈન પેમેન્ટ કેવી રીતે કરવું, તેની જાગૃતતા ખૂબ ઝડપથી વધી રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં કેશલેસ વેપાર, રોકડ વિનાનો વેપાર 200-300% વધ્યો છે. આને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારે એક મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણય કેટલો મોટો છે એ અંદાજ વેપારીઓ સારી રીતે લગાવી શકે છે. જે વેપારી ડિજિટલ લે વેચ કરશે, પોતાના વેપારમાં રોકડાની જગ્યાએ ઓનલાઈન પેમેન્ટની પદ્ધતિ વિકસાવશે, એવા વેપારીઓને ઇન્કમટેક્સમાં છૂટ અપાઈ છે. હું દેશના દરેક રાજ્યોને શુભેચ્છા પાઠવું છું, યુનિયન ટેરિટરીને પણ શુભેચ્છા પાઠવું છું. દરેકે પોતપોતાની રીતે આ અભિયાનને આગળ વધાર્યું છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી શ્રીમાન ચંદ્રબાબુ નાયડુની અધ્યક્ષતામાં એક કમિટીની નિમણૂક કરી છે, જે આ વિષય સંદર્ભે અનેક યોજનાઓ પર વિચાર કરી રહ્યા છે. પરંતુ મારા ધ્યાનમાં આવ્યું છે કે અનેક રાજ્ય સરકારોએ પણ પોતાની રીતે આવી કેટલીય યોજનાઓનો આરંભ કર્યો છે અને તેના અમલ પણ કર્યા છે. કોઈકે મને જણાવ્યું કે આસામ સરકારે પ્રોપર્ટી ટેક્સ અને વેપાર લાયસન્સ ફીની ડિજિટલ ચૂકવણી પર 10% છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. જે ગ્રામીણ બેન્કોની બ્રાન્ચ જાન્યુઆરીથી માર્ચ વચ્ચેના ગાળામાં પોતાના 75% ગ્રાહકોના ઓછામાં ઓછા 2 ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરાવશે, તેમને સરકાર તરફથી 50,000 રૂપિયા ઇનામ રૂપે મળશે. 31 માર્ચ 2017 સુધી 100% ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરવાવાળા ગામોને સરકાર તરફથી ઉત્તમ પંચાયત ફોર ડિજી ટ્રાન્ઝેક્શન અંતર્ગત 5 લાખ રૂપિયાના ઇનામ આપવાની જાહેરાત કરી છે. ખેડૂતો માટે ડિજિટલ કૃષક શિરોમણી અંતર્ગત આસામ સરકારે 10 ખેડૂતોને 5,000 રૂપિયાનું ઇનામ આપવાનો નિર્ણય કર્યો છે, જે બીજ અને ખાતરની ખરીદી માટે સંપૂર્ણપણે ડિજિટલ ચૂકવણીના ઉપયોગ કરનારને મળશે. હું આસામ સરકારને શુભેચ્છા પાઠવું છું, તેમજ આવી શુભ શરૂઆત કરનાર દરેક સરકારને બિરદાવું છું. કેટલીય સંસ્થાઓએ પણ ગામ ગરીબ ખેડૂતોની વચ્ચે ડિજિટલ ખરીદ વેચાણને પ્રોત્સાહન આપવા માટે કેટલાય સફળ પ્રયોગ કર્યા છે. મને જાણવા મળ્યું છે કે GNFC ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ, જે પ્રમુખ રીતે ખાતરનું કામ કરે છે, ખેડૂતોને સુવિધા રહે તે માટે તેમણે ખાતર જ્યાં વેચાય છે ત્યાં 1,000 POS મશીન લગાવ્યા છે અને 35,000 ખેડૂતોને 5 લાખ ખાતરની થેલીઓ ડિજિટલ માધ્યમથી આપવામાં આવી છે અને આ કાર્ય છેલ્લા 2 અઠવાડિયામાં જ થયું છે. તેમજ મજાની વાત તો એ છે કે ગયા વર્ષની સરખામણીએ GNFCના ખાતરના વેચાણમાં 27% વૃદ્ધિ નોંધાઈ છે. ભાઈઓ બહેનો, આપણી અર્થવ્યવસ્થામાં, આપણી જીવન વ્યવસ્થામાં અનૌપચારિક ક્ષેત્ર ખૂબ મોટું છે અને મોટે ભાગે લોકોને મજૂરીના પૈસા, કામના પૈસા અથવા પગારના પૈસા રોકડમાં જ ચૂકવાય છે. રોકડેથી જ પગાર અપાઈ ચૂકવાઈ રહ્યો છે અને આપણે જાણીએ છીએ કે આ કારણે જ મજૂરોનું શોષણ થાય છે. જ્યાં 100 રૂપિયા મળવા જોઈએ ત્યાં તેમને 80 મળે છે, 80 મળવા જોઈએ ત્યાં તેમને 50 મળે છે અને ઇન્સ્યોરન્સ જેવા આરોગ્ય ક્ષેત્રની દ્રષ્ટિએ અન્ય બીજી સુવિધાઓ હોય છે તેમાં પણ તેઓ વંચિત રહી જાય છે. પરંતુ હવે કેશલેસ ચૂકવણી થઈ રહી છે, રૂપિયા સીધા બેંકમાં જમા થઈ રહ્યા છે. એક રીતે જોઈએ તો અનૌપચારિક ક્ષેત્ર ઔપચારિક ક્ષેત્રમાં બદલાઈ રહ્યું છે, શોષણ બંધ થઈ રહ્યું છે. કટકી આપવી પડતી હતી તે પણ હવે બંધ થઈ રહી છે અને મજૂરો, કારીગરોને એવા સામાન્ય વ્યક્તિઓને પૂરું વળતર મળવું શક્ય બન્યું છે. સાથોસાથ બીજા અન્ય લાભ પણ મળે છે, તે લાભના પણ તેઓ હકદાર બની રહ્યા છે. આપણો દેશ તો સર્વાધિક યુવાનોનો દેશ છે, ટેકનોલોજી આપણને સહજ મળી છે. ભારત જેવા દેશે તો આ ક્ષેત્રમાં સૌથી આગળ રહેવું જોઈએ. આપણા યુવાનોએ સ્ટાર્ટઅપથી ઘણી પ્રગતિ કરી છે. આ ડિજિટલ મૂવમેન્ટ એક સોનેરી તક છે. આપણા યુવાનો નવા નવા વિચારો સાથે, નવી નવી ટેકનોલોજી સાથે, નવી નવી પદ્ધતિ સાથે આ ક્ષેત્રને જેટલું મજબૂત બનાવી શકતા હોય એટલું બનાવવું જોઈએ. સાથે જ દેશને કાળા નાણાંથી, ભ્રષ્ટાચારથી છુટકારો અપાવવાના અભિયાન સાથે પણ આપણે જોડાવું જોઈએ. મારા પ્યારા દેશવાસીઓ, હું દરેક મહિને મન કી બાત પહેલાં જ લોકોને આગ્રહ કરું છું કે તમે મને તમારા સૂચનો આપો, પોતાના વિચાર જણાવો અને હજારોની સંખ્યામાં માય ગોવ પર, નરેન્દ્ર મોદી એપ પર આ વખતે જે સૂચનો આવ્યા એ વિશે હું કહી શકું છું કે 80-90% સૂચનો ભ્રષ્ટાચાર અને કાળા નાણાં વિરુદ્ધ અવાજ ઉઠાવવાના વિષયને લગતા આવ્યા. નોટબંધીની ચર્ચા વિશે સૂચનો આવ્યા. આ દરેક બાબતોને જેમ હું સમજ્યો તે આધારે આને 3 ભાગમાં વિભાજિત કરું છું. કેટલાક લોકોએ મને લખ્યું છે તેમાં નાગરિકોને કેવી કેવી મુશ્કેલીઓ નડે છે, કેવી અસુવિધાઓનો સામનો કરવો પડે છે, આ વિષય પર વિસ્તારથી લખ્યું છે. બીજા ઘણા લખવાવાળાઓના વર્ગમાં મોટાભાગના લોકોએ એ વાત પર ધ્યાન દોર્યું છે કે આટલું સરસ કાર્ય, દેશની ભલાઈનું કાર્ય, આટલું પવિત્ર કામ, પરંતુ આમ છતાં ક્યાં ક્યાં કેવી રીતે ગોરખ ધંધા થઈ રહ્યા છે, કેવી રીતથી ખોટા ધંધાઓ માટે નવા નવા રસ્તા શોધાઈ રહ્યા છે તેનો પણ ઉલ્લેખ લોકોએ કર્યો છે. અને ત્રીજો તબક્કો એ છે જેમાં લોકોએ જે થઈ રહ્યું છે તેમાં સમર્થન તો આપ્યું છે, પરંતુ સાથોસાથ આ લડાઈ આગળ વધવી જોઈએ, ભ્રષ્ટાચાર, કાળું નાણું નષ્ટ થવું જોઈએ, તેના માટે વધુ કઠોર પગલાં લેવા જોઈએ એવો ઉત્સાહ વધારનાર લખવાવાળા લોકો પણ છે. હું દેશવાસીઓનો આભારી છું કે આટલા બધા પત્રો લખીને આપે મને મદદ કરી છે. શ્રીમાન ગુરુમણી કેવળે માય ગોવ પર લખ્યું છે, કાળા નાણાં પર અંકુશ મૂકવા માટેનું આ પગલું પ્રશંસાને યોગ્ય છે. અમને નાગરિકોને પરેશાની થઈ રહી છે, પરંતુ આપણે બધા ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડી રહ્યા છીએ અને આ લડાઈમાં અમે પણ સહયોગ આપી રહ્યા છીએ, તેનાથી અમે ખુશ છીએ. ભ્રષ્ટાચાર, કાળા નાણાં વગેરે સામે આપણે લશ્કરી દળોની જેમ લડી રહ્યા છીએ. ગુરુમણી કેવળજીએ જે વાત લખી છે તેવી જ ભાવના દેશના ખૂણે ખૂણામાં ઉજાગર થઈ રહી છે. આપણે બધા તેનો અનુભવ કરી રહ્યા છીએ. પરંતુ એ વાત પણ સાચી છે કે જ્યારે જનતા કષ્ટ વેઠતી હોય, તકલીફો સહન કરતી હોય, ત્યારે એવો કયો માણસ હોય જેને દર્દ ન થતું હોય? જેટલી પીડા આપને છે એટલી જ પીડા મને પણ થાય છે. પરંતુ એક ઉત્તમ ધ્યેય માટે, એક ઉચ્ચ હેતુ પાર પાડવા માટે જ્યારે સારી નિયતથી કામ થાય છે, ત્યારે આ કષ્ટો વચ્ચે, દુઃખ વચ્ચે, પીડા વચ્ચે પણ દેશવાસીઓ હિંમતથી ટકી રહે છે. હકીકતમાં આ લોકો જ પરિવર્તનના પુરોગામી છે. લોકોને હું એક અન્ય કારણ માટે પણ ધન્યવાદ આપું છું કે તેમણે માત્ર મુશ્કેલીઓ જ નથી વેઠી, બલકે એવા કેટલાક લોકોને સણસણતો જવાબ આપ્યો છે જે જનતાને ગુમરાહ કરવાની કોશિશ કરી રહ્યા છે. કેટલી બધી અફવાઓ ફેલાવવામાં આવી. ભ્રષ્ટાચાર અને કાળા નાણાં સામેની લડાઈમાં પણ સાંપ્રદાયિકતાના રંગો રંગવાનો કેટલો પ્રયાસ કરવામાં આવ્યો. કોઈકે અફવા ફેલાવી, નોટ પર લખેલો સ્પેલિંગ ખોટો છે. કોઈકે કહી દીધું મીઠાના ભાવ વધી ગયા છે. કોઈકે અફવા ફેલાવી 2000ની નોટ રદ થવાની છે, 500 અને 100ની નોટો પણ રદ થવાની છે, આ પણ ફરીથી રદ થવાનું છે. પરંતુ મેં જોયું કે જાત જાતની અફવાઓ ફેલાવવા છતાં પણ દેશવાસીઓના મનને કોઈ વિચલિત કરી શક્યું નથી. એટલું જ નહીં, કેટલાય લોકો મેદાનમાં આવ્યા, પોતાની સર્જનાત્મકતા દ્વારા, પોતાની બુદ્ધિશક્તિ દ્વારા અને અફવા ફેલાવનારાઓને ઉઘાડા પાડી દીધા, અફવાઓને પણ ખુલ્લી પાડી દીધી અને સત્યને સામે લાવીને ખડું કરી દીધું. જનતાના આ સામર્થ્યને પણ હું 100-100 વંદન કરું છું. મારા વહાલા દેશવાસીઓ, હું એ સ્પષ્ટ અનુભવ કરી રહ્યો છું કે જ્યારે 125 કરોડ દેશવાસીઓ તમારી સાથે ઊભા હોય ત્યારે કાંઈ પણ અશક્ય નથી હોતું. અને જનતા જનાર્દન જ તો ઈશ્વરનું રૂપ હોય છે. જનતાના આશીર્વાદ ઈશ્વરના જ આશીર્વાદ બની જાય છે. હું દેશની જનતાને ધન્યવાદ આપું છું, એમને વંદન કરું છું કે ભ્રષ્ટાચાર અને કાળા નાણાં સામેના આ મહાયજ્ઞમાં લોકોએ પૂરા ઉત્સાહથી ભાગ લીધો છે. હું ઈચ્છતો હતો કે ભ્રષ્ટાચાર અને કાળા નાણાં વિરુદ્ધ જે આ લડાઈ ચાલી રહી છે, રાજકીય પક્ષો માટે પણ, રાજકીય પક્ષોને અપાતા ફાળા માટે પણ સંસદ ગૃહમાં વ્યાપક ચર્ચા થાય. જો સંસદ ચાલી હોત તો ચોક્કસ સારી ચર્ચા થાત. જે લોકો અફવા ફેલાવી રહ્યા છે કે રાજકીય પક્ષોને બધી છૂટછાટ છે, તે ખોટી છે. કાયદો બધા માટે સમાન જ હોય છે. પછી એ વ્યક્તિ હોય, સંગઠન હોય કે રાજકીય પક્ષ હોય, દરેકે કાયદાનું પાલન કરવાનું જ હોય છે અને કરવું જ પડશે. જે લોકો ખુલ્લમખુલ્લા ભ્રષ્ટાચાર અને કાળા નાણાંને ટેકો નથી આપી શકતા, તે આખો વખત સરકારની ત્રુટીઓ શોધવામાં જ લાગ્યા રહે છે. એક વાત એવી પણ આવે છે કે વારંવાર નિયમ શા માટે બદલાય છે? આ સરકાર જનતા જનાર્દન માટે છે. સરકાર જનતાનો સતત પ્રતિભાવ લેવાનો પ્રયાસ કરે છે. જનતા જનાર્દનને ક્યાં તકલીફ પડે છે, ક્યાં નિયમના કારણે મુશ્કેલી ઊભી થાય છે, તેનો શું ઉપાય થઈ શકે? સરકાર એક સંવેદનશીલ સરકાર હોવાના કારણે સરકાર હરપળ જનતા જનાર્દનની સુખ સુવિધાને ધ્યાનમાં રાખીને જેટલા પણ નિયમ બદલવા પડે છે તે બદલતી રહે છે, જેથી લોકોની પરેશાની ઓછી થાય. બીજી બાજુ મેં પહેલા જ દિવસે કહ્યું હતું, 8મી તારીખે કહ્યું હતું કે આ લડાઈ અસાધારણ છે. 70 વર્ષથી બેઈમાની અને ભ્રષ્ટાચારના કાળા ધંધામાં જે શક્તિઓ જોડાયેલી છે તેમની તાકાત કેટલી છે એવા લોકો સાથે મુકાબલો કરવાનું મેં જ્યારે નક્કી કરી લીધું છે તો તે લોકો પણ સરકારને હરાવવા માટે રોજ નવા નુસ્ખા અપનાવે છે. એ લોકો જ્યારે નવો નુસ્ખો અજમાવે છે તો તેને કાપવા માટે નવી રીત અપનાવવી પડે છે. તું ડાળે ડાળે તો હું પાંદડે પાંદડે, કેમ કે આપણે નક્કી કર્યું છે કે ભ્રષ્ટાચારીઓને, કાળા ધંધાને, કાળા નાણાંને આપણે નાબૂદ કરવા છે. બીજી તરફ કેટલાય લોકોના પત્રો એ બાબતના આવે છે કે જેમાં કઈ રીતે ગડબડ કરાઈ રહી છે, કઈ રીતે નવા નવા માર્ગ શોધાઈ રહ્યા છે તેની ચર્ચા છે. વાલા દેશવાસીઓને હું અંતકરણપૂર્વક અભિનંદન આપવા માંગુ છું. આજે આપ લોકો ટીવી પર, સમાચારપત્રોમાં જોતા હશો કે રોજ નવા નવા લોકો પકડાઈ રહ્યા છે, નોટો પકડાઈ રહી છે, દરોડા પડાઈ રહ્યા છે, સારા સારા લોકો પકડાઈ રહ્યા છે. આ કેવી રીતે શક્ય બન્યું? હું તેનું રહસ્ય જણાવું. રહસ્ય એ છે કે આ બધી જાણકારી મને લોકો પાસેથી મળી રહી છે. સરકારી તંત્ર તરફથી જેટલી જાણકારી મળે છે તેના કરતાં અનેક ગણી વધારે માહિતી નાગરિકો પાસેથી મળી રહી છે અને મોટે ભાગે અમને સફળતા મળી રહી છે. તે સાધારણ નાગરિકોની જાગૃતતાના કારણે મળી રહી છે. મારા દેશનો જાગૃત નાગરિક આવા તત્વોને ખુલ્લા પાડવા માટે કેટલું જોખમ ઉઠાવી રહ્યો છે તેની કોઈ કલ્પના કરી શકે છે? અને જે જાણકારી મળી રહી છે તેમાં મોટા ભાગે સફળતા મળી રહી છે. મને ભરોસો છે કે સરકારે આ માટે જે એક ઈમેલ એડ્રેસ આપ્યું છે કે જેના પર આપ આ પ્રકારની માહિતી આપવા માંગો છો તેના પર પણ મોકલી શકો છો, માય ગોવ પર પણ મોકલી શકો છો. સરકાર આવી તમામ ખરાબીઓ સામે લડવા કટિબદ્ધ છે અને જ્યારે આપનો સહયોગ છે તો લડવાનું બહુ સરળ છે. પત્ર લખનારાઓનું એક ત્રીજું જૂથ પણ છે, તે પણ બહુ મોટી સંખ્યામાં છે. તેઓ કહે છે, મોદીજી થાકી ના જશો, અટકી ના જશો અને જેટલા કઠોર પગલાં ભરવા પડે તેટલા ભરજો, પણ હવે એક માર્ગ લીધો છે તો મંઝિલ સુધી પહોંચવું જ છે. આવા પત્રો લખનારા સૌને હું ખાસ ધન્યવાદ આપું છું, કેમ કે તેમના પત્રોમાં એક રીતનો વિશ્વાસ પણ છે, આશીર્વાદ પણ છે. હું આપને ભરોસો આપું છું કે આ પૂર્ણ વિરામ નથી, આ તો હજી શરૂઆત છે. આ જંગ જીતવાનો છે અને થાકવાનો તો સવાલ જ ક્યાં ઊભો થાય છે. અને જે કામ માટે 125 કરોડ દેશવાસીઓના આશીર્વાદ હોય તેમાં પાછા હટવાનો તો કોઈ પ્રશ્ન જ ઊભો નથી થતો. તમને ખબર હશે, આપણા દેશમાં બેનામી સંપત્તિનો એક કાનૂન 1988માં બન્યો હતો, પરંતુ ક્યારેય નથી તેના નિયમો બન્યા કે નથી તેને ક્યારેય જાહેર કરાયો. બસ એમ જ બરફની પેટીમાં એ પડ્યો રહ્યો છે. અમે તેને બહાર કાઢ્યો છે અને બહુ ધારદાર બેનામી સંપત્તિનો કાયદો અમે બનાવ્યો છે. આગામી દિવસોમાં તે કાયદો પણ પોતાનું કામ કરશે. દેશહિત માટે, લોકહિત માટે જે કાંઈ પણ કરવું પડે તે કરવાની અમારી પ્રાથમિકતા છે. મારા વ્હાલા દેશવાસીઓ, ગયા મહિને પણ મન કી બાતમાં મેં કહ્યું હતું કે આ તકલીફો વચ્ચે પણ આપણા ખેડૂતોએ સખત મહેનત કરીને વાવેતરમાં ગયા વર્ષનો વિક્રમ તોડી નાખ્યો છે. ખેતી ક્ષેત્રની દ્રષ્ટિએ આ શુભ સંકેત છે. આ દેશનો મજૂર હોય, આ દેશનો ખેડૂત હોય, આ દેશનો નવયુવાન હોય, આ બધાની મહેનત આજે નવો રંગ લાવી રહી છે. વીતેલા દિવસોમાં વિશ્વના આર્થિક મંચ પર ભારતે અનેક ક્ષેત્રમાં પોતાનું નામ બહુ ગૌરવપૂર્વક અંકિત કરાવ્યું છે. અલગ અલગ માપદંડો દ્વારા ભારતનું વૈશ્વિક ક્રમાંકન વધ્યું છે. તે આપણા દેશવાસીઓના સતત પ્રયાસોનું પરિણામ છે. વિશ્વબેંકના ધંધો વ્યવસાય કરવાની સરળતાવાળા દેશોના અહેવાલમાં ભારતનું સ્થાન ઉપર આવ્યું છે. ભારતમાં બિઝનેસ પ્રેક્ટિસીસને દુનિયાની શ્રેષ્ઠ પ્રેક્ટિસીસની બરોબર બનાવવા માટે અમે ઝડપથી પ્રયાસો કરી રહ્યા છીએ અને તેમાં સફળતા મળી રહી છે. UNCTAD વ્યાપાર અને વિકાસ વિશેની રાષ્ટ્રસંઘની સમિતિ અંકટાડ દ્વારા બહાર પડાયેલા વિશ્વ મૂડીરોકાણ અહેવાલ અનુસાર 2016-18 માટે રોકાણની ઉજ્જવળ સંભાવનાઓવાળા ટોચના અર્થતંત્રમાં ભારત ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમના વૈશ્વિક સ્પર્ધાત્મકતા અહેવાલમાં ભારતે 32 સ્થાનની છલાંગ લગાવી છે. વૈશ્વિક નાવીન્ય સૂચકાંક 2016માં આપણે 16 સ્થાનોની ઉન્નતિ હાંસલ કરી છે અને વૈશ્વિક બેંકના પરિવહન કાર્યક્ષમતા સૂચકાંક 2016માં 19 ક્રમાંકનો સુધારો થયો છે. કેટલાય અહેવાલ એવા છે જેના મૂલ્યાંકનમાં પણ આ દિશા તરફનો જ નિર્દેશ કરાયો છે. ભારત ઝડપથી આગળ વધી રહ્યો છે. મારા વાલા દેશવાસીઓ, આ વખતે સંસદનું સત્ર દેશવાસીઓની નારાજીનું કારણ બન્યું. ચારે તરફ સંસદના કામકાજ વિશે રોષ પ્રગટ થયો. રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિજીએ પણ ખુલ્લેઆમ નારાજી વ્યક્ત કરી. પરંતુ આવા સંજોગોમાં પણ ક્યારેક ક્યારેક કેટલીક સારી બાબતોએ બની જતી હોય છે અને ત્યારે મનને એક મોટો સંતોષ મળતો હોય છે. સંસદના હોબાળા વચ્ચે પણ એક એવું ઉત્તમ કામ થયું જેના તરફ દેશનું ધ્યાન નથી ગયું. ભાઈઓ બહેનો, આજે મને આ વાત જણાવતા બહુ ગર્વ અને હર્ષનો અનુભવ થાય છે કે દિવ્યાંગજનો વિશે જે અભિયાન લઈને મારી સરકાર નીકળી હતી તેની સાથે જોડાયેલું એક વિધેયક સંસદમાં પસાર થઈ ગયું. તે માટે લોકસભા અને રાજ્યસભાના તમામ સાંસદોનો પણ હું આભાર વ્યક્ત કરું છું. દેશના કરોડો દિવ્યાંગજનો વતી આભાર વ્યક્ત કરું છું. દિવ્યાંગો માટે અમારી સરકાર વચનબદ્ધ છે. મેં વ્યક્તિગત રીતે પણ તેને લઈને ઝુંબેશ વધુ સતેજ બનાવવાની કોશિશ પણ કરી છે. મારો આશય હતો દિવ્યાંગજનોને તેમનો હક મળે, સન્માન મળે જેના તેઓ હકદાર છે. આપણા પ્રયત્નો અને ભરોસાને આપણા દિવ્યાંગ ભાઈઓ બહેનોએ તે વખતે મજબૂત બનાવ્યા જ્યારે તેઓ પેરાલિમ્પિકમાં 4 ચંદ્રક જીતીને લાવ્યા. તેમણે પોતાની જીતથી કેવળ દેશનું માન જ નથી વધાર્યું પરંતુ પોતાની ક્ષમતાઓથી લોકોને આશ્ચર્યચકિત પણ કરી દીધા છે. આપણા દિવ્યાંગ ભાઈઓ બહેનો પણ દેશના દરેક નાગરિકની જેમ આપણો એક અણમોલ વારસો છે, અણમોલ શક્તિ છે. હું આજે અનહદ ખુશ છું કે દિવ્યાંગજનોના હિતમાં આ કાયદો પસાર થયા પછી દિવ્યાંગો પાસે નોકરીઓની વધુ તક હશે. તેમના માટે સરકારી નોકરીઓમાં અનામતની મર્યાદા વધારીને 4% કરી દેવામાં આવી છે. આ કાયદાથી દિવ્યાંગોના શિક્ષણ, સગવડો અને ફરિયાદોના નિવારણ માટે ખાસ જોગવાઈઓ પણ કરવામાં આવી છે. દિવ્યાંગો માટે થઈને સરકાર કેટલી સંવેદનશીલ છે તેનો અંદાજ આપે એ વાત પરથી લગાવી શકો છો કે કેન્દ્ર સરકારે પાછલા 2 વર્ષમાં દિવ્યાંગજનો માટે 4,350 કેમ્પ યોજ્યા છે. 352 કરોડ રૂપિયાની રકમ ખર્ચીને 5,80,000 દિવ્યાંગ ભાઈઓ બહેનોને સાધનો વહેંચ્યા છે. સરકારે રાષ્ટ્રસંઘની ભાવનાને અનુરૂપ જ નવો કાયદો પસાર કર્યો છે. પહેલા દિવ્યાંગોના 7 પ્રકારના વર્ગો હતા પરંતુ હવે કાયદો બનાવીને તેને 21 પ્રકારના કરવામાં આવ્યા છે. તેમાં 14 નવા વર્ગો વધારીને જોડવામાં આવ્યા છે. દિવ્યાંગોના કેટલાય એવા વર્ગોનો સમાવેશ કરાયો છે જેમને પહેલીવાર ન્યાય મળ્યો છે, તક મળી છે. થેલિસિમિયા, પાર્કિન્સન્સ અથવા ઠીંગણાપણું જેવા વર્ગના વિકલાંગોનો પણ આ વર્ગોમાં સમાવેશ કરાયો છે. મારા યુવાન સાથીઓ, પાછલા કેટલાક અઠવાડિયામાં રમતના મેદાનમાંથી એવા ખબર આવ્યા છે જેણે આપણને સૌને ગૌરવાન્વિત કર્યા છે. ભારતીય હોવાના નાતે આપણને સૌને ગર્વ થવો બહુ સ્વાભાવિક છે. ભારતીય ક્રિકેટ ટીમની ઇંગ્લેન્ડ વિરુદ્ધની શ્રેણીમાં 4-0થી જીત થઈ છે. એમાં કેટલાક યુવાન ખેલાડીઓની કામગીરી વખાણવાલાયક રહી. આપણા નવયુવાન કરુણ નાયરે 23 સદી ફટકારી તો KL રાહુલે દાવમાં 199 રન કર્યા. ટેસ્ટ સુકાની વિરાટ કોહલીએ તો સારા બેટિંગની સાથે સાથે સારું નેતૃત્વ પણ કર્યું. ભારતીય ક્રિકેટ ટીમના ઓફ સ્પિનર આર અશ્વિનને ICCએ વર્ષ 2016ના વર્ષનો શ્રેષ્ઠ ક્રિકેટર અને સર્વશ્રેષ્ઠ ટેસ્ટ ક્રિકેટર જાહેર કર્યો છે. આ સૌને મારા ખૂબ ખૂબ અભિનંદન, અનેક અનેક શુભેચ્છાઓ. હોકીના ક્ષેત્રમાં પણ 15 વર્ષ પછી બહુ સારા સમાચાર આવ્યા, શાનદાર ખબર આપ્યા. આપણી જુનિયર હોકી ટીમે વિશ્વકપ કબજે કર્યો. 15 વર્ષ પછી આ તક આવી છે કે જ્યારે જુનિયર હોકી ટીમે વિશ્વકપ જીત્યો છે. આ સિદ્ધિ બદલ નવયુવાન ખેલાડીઓને ખૂબ ખૂબ અભિનંદન. આ સિદ્ધિ ભારતીય હોકી ટીમના ભાવિ માટે શુભ સંકેત છે. ગયા મહિને આપણી મહિલા ખેલાડીઓએ પણ કમાલ કરી બતાવી. ભારતની મહિલા હોકી ટીમે એશિયાઈ ચેમ્પિયન્સ ટ્રોફી પણ જીતી અને હજી થોડા દિવસ પહેલા જ 18 વર્ષથી ઓછી વયના ખેલાડીઓ માટેના એશિયા કપની સ્પર્ધામાં ભારતની મહિલા હોકી ટીમે કાંસ્ય ચંદ્રક જીત્યો. ક્રિકેટ અને હોકી ટીમના તમામ ખેલાડીઓને હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. મારા વ્હાલા દેશવાસીઓ, 2017નું વર્ષ નવા ઉમંગ અને ઉત્સાહનું વર્ષ બને, આપના બધા સંકલ્પો સિદ્ધ થાય, વિકાસની નવી ઊંચાઈને આપણે સર કરીએ, સુખચેનની જિંદગી જીવવા માટે ગરીબમાં ગરીબને પણ તક મળે એવું આપણું 2017નું વર્ષ રહે. 2017ના વર્ષ માટે સૌ દેશવાસીઓને મારા તરફથી અનેક અનેક શુભેચ્છાઓ. ખૂબ ખૂબ ધન્યવાદ.